ભગીરથ તીરે ગુદ્રકૂટ નામે પર્વત ઉપર પરકટીનું એક મોટું ઝાડ હતું. એની બખોલમાં દુર્દેવથી ગરી ગયેલા નખનયનવાળો જરદગૌ નામે ગીધ રહેતો હતો. ઝાડ ઉપર રહેનારા બીજા પક્ષી પોતાના આહારમાંથી થોડું થોડું એને ખાવા આપતા એવી રીતે એનો નિર્વાહ ચાલતો. હવે કદાચિત દીર્ઘકર્ણ નામે બિલાડો પક્ષીના બચ્ચા ખાવા ત્યાં આવ્યો. એને આવતો દેખીને ભયભીત થયેલા બચ્ચાઓએ કોલાહલ કર્યો. તે સાંભળીને જરદગૌ કહે, કોણ છે એ? દીર્ઘકર્ણ ગીધને જોઈને ડરીને કહ્યું, હાય, મારું તો હવે આવી બન્યું, પણ ત્યાં લગી ભેદખી બ્યુ, જ્યાં લગી બે અનાગત. આવેલું ભય જોઈને કરો નર યથોચિત, હવે આની આગળથી પલાયન કરાય એમ નથી, એટલે જે થવું હોય તે થાય. પહેલાં તો વિશ્વાસ ઉપજાવીને આની સમીપે જાઉં, એમ વિચારી પાસે આવીને બોલ્યો, આર્ય, તને વંદના કરું છું. ગીત કહે, તું કોણ છો? તે કહે, હું બિલાડો છું. ગીત કહે, તો દૂર જા, નહીં તો મારે આજે માર્યો જઈશ. બિલાડો કહે, મારું વચન સાંભળો, પછી જો હું વધ્ય હોઉં તો મને હણજો. ગીત કહે, કેમ આવ્યો છે? તે બોલ્યો, હું ગંગા તીરે રહું છું, નિત્ય નહાઉં છું, બ્રહ્મચાર્ય પારું છું અને ચાંદ્રાણીય વ્રત આચરું છું. આપ જ્ઞાનના રસિયા વિશ્વાસપાત્ર છો, એમ સર્વે પક્ષીઓ સર્વદા મારી આગળ આપના બે મોઢે વખાણ કરે છે, એટલે વિદ્યા વયોવૃદ્ધ આપ આગળ હું ધર્મના બે વેણ સાંભળવા આવ્યો છું. અને આપ તો એવા જ્ઞાની કે મને અતિથિને મારવા તૈયાર થઈ ગયા, પણ ગૃહસ્થને ઘેર ભલે શત્રુ આવે તો પણ એનું આતિથ્ય કરવું એવો તેનો ધર્મ છે. માણસ ઝાડને કાપવા જાય તો પણ ઝાડ એના ઉપર છાંયો કરે છે, અને ધન ન હોય તો પ્રતિવચનથી પણ અતિથિ પૂજા કરવી ઘટે, કેમ કે ઘાસ ભૂમિ તથા પાણી ચોથું મધુભાષણ. આનો સજ્જનને ઘેર ઉચ્છેદ ન કદી બને. અને બીજું, નગણા હો ભલે સત્વ તોય સાધુ દયા કરે, નહીં સંહરતો જ્યોત્સના ચંદ્ર ચાંડાલ ગેહથી. વરી અતિથિ જેને ઘેરથી આશા ભંગ પામીને પાછો વરે છે એને તે દુષ્કૃત દેતો જાય છે અને એનું પુણ્ય લેતો જાય છે. અને ઉત્તમ વર્ણને ઘેર નીચો આવે તો તેની યથોયોગ્ય પૂજા કરવી જોઈએ, કેમ કે અતિથિ સર્વદેવમય છે. ગીત કહે, હે માર્જર, તારી જાતિને માંસ ઉપર રુચિ હોય છે અને અહીં પક્ષીના બચ્ચા વસે છે, એટલે મેં એમ કહ્યું. બિલાડાએ ભોંયને અડીને કાનને સ્પર્શ કર્યો તથા કહ્યું, મેં ધર્મશાસ્ત્ર સાંભળ્યું છે અને વિતરાગ થઈને ચાંદ્રાયણનું દુષ્કર વ્રત લીધું છે. શાસ્ત્રનો પરસ્પર વિવાદ ગમે એટલો હોય તોય અહિંસા પરમ ધર્મ છે એ વિશે તો બધા એકમત છે. સાંભળો, સ્વચ્છંદે વન જન્મેલા સાક્ષી એ ભરાય છે, તે દગ્ધોદરને અર્થે મહાપાતક કાં કરો? આમ ગીધને ઉઠા ભણાવીને બિલાડો તરુકોટરમાં રહ્યો. પછી તો તે બચ્ચાને જાલી બખોલમાં આણીને નિત્ય ખાવા માંડ્યો, એટલે જેના બચ્ચા ખવાઈ ગયા તે પક્ષીઓ વિલાપ કરતા કરતા તપાસ કરવા માંડ્યા. તે જોઈને બિલાડો બખોલમાંથી નીકળીને ભાગી ગયો. પછી પક્ષીઓએ જોયું તો બખોલમાં બચ્ચાના હાડકા જડ્યા, એટલે એ કહે, આ જરદગૌએ જ આપણા બચ્ચા ખાધા છે. એમ કરીને એણે જરદ ગૌને મારી નાખ્યો એટલે હું કહું છું કે કુલશીલ ન જાણો તો ઇતિ. આ સાંભળી શિયાર કોપ કરીને બોલ્યો, મૃગનું આપને પ્રથમ દર્શન થયું ત્યારે આપના કુલશીલ એ ક્યાં જાણતા હતા, છતાં આપની સાથે એનો સ્નેહ ઉત્તરોત્તર કેમ વધે છે? આમ તું છતાં પરમ ઉપકારી વીરવરની આખ્યાયિકા તમે નથી સાંભળી? મૃગ કહે, એ કેમ? સિંહાર કહે, શુદ્રક રાજાના રાજદ્વાર આગળ વીરવર નામે મહારાજ પુત્ર કોક દેશથી આવ્યો અને પ્રતિહારને કહ્યું, હું રાજપુત્ર છું અને નોકરી શોધું છું, એટલે મને રાજદર્શન કરાવો. પ્રતિહાર એને રાજા આગળ લઈ ગયો. ત્યાં એણે કહ્યું, દેવ, મારી સેવાનું પ્રયોજન હોય તો મને જીવાઈ બાંધી આપો. શુદ્રક કહે, તમારી વરત શું છે? વીરવર બોલ્યો, મને એક દિવસના 500 સૈન્ય આપો. રાજા કહે, તારી આગળ સામગ્રીમાં શું છે? બે બાહુ અને ત્રીજી તલવાર. રાજા કહે, એ તો શક્ય નથી. એ સાંભળીને વીરવર ચાલતો થયો. ત્યાં મંત્રીઓ કહે, દેવ, 4 દિનની વરત આપીને આનું સ્વરૂપ જાણી લઈએ કે કાંઈ ઉપયોગી થાય છે કે નહીં. મંત્રીના કહેવાથી રાજાએ વીરવરને બોલાવી તાંબુલ તથા 500 સોનૈયા દીધા. એમાંથી અર્ધા વીરવરે દેવ તથા બ્રાહ્મણને આપ્યા, વધ્યું એનું અર્ધું દુખિયાને દીધો અને અવિષ્ટિ રહ્યું એમાંથી ભોજન વિલાસ ઉકેલ્યા. આમ નિત્યકર્મ કરીને વીરવર રાજદ્વાર આગળ રાત દિન ઉઘાડી તલવારે ઊભો હતો અને રાજા પોતે આદેશ આપે ત્યારે ઘેર જતો. એક દાણ કૃષ્ણ ચતુર્દશીની રાતે રાજાએ રોણાનો ધ્વનિ સાંભળ્યો એટલે કહે, કોઈ બહાર આગળ છે કે? એણે કહું, દેવ, આ હું વીર છું. રાજા કહે, કોણ રૂવે છે તે જુઓ. જેવી આજ્ઞા કરીને વીરવર ચાલ્યો. રાજાને થયું કે આવા સોઈએ વિંધાય એવા અંધકારમાં આ રાજપુત્રને એકલો મોકલ્યો તે ઉચિત ન થયું, એટલે વાંસે જાઉં અને જોઉં કે શું છે. એટલે રાજા પણ ખડક લઈને એની પાછળ નગર બહાર નીકળ્યો. વીરવરે જોયું તો એક રૂપ યૌવન સંપન્ન સર્વલોક સર્વ અલંકાર ભૂષિત સ્ત્રી રોતી હતી. એણે પૂછ્યું, તમે કોણ છો અને કેમ રૂવો છો? સ્ત્રી કહે, હું આ શુદ્રકની રાજલક્ષ્મી છું. ચિરકાળથી એના બાહુની છાયામાં વિશ્રામ લીધો છે, પણ હું હવે બીજે જાઉં છું. વીરવરે કહું, તમે અહીં જ રહો, એવા કાંઈ ઉપાય છે? લક્ષ્મી બોલી, જો તું તારા 32 લક્ષણા પુત્ર શક્તિધનને ભગવતી સર્વમંગલા આગળ ધરી દે તો હું પાછી અહીં સુચિર રહું. એમ કહેતી ને એ અદૃશ્ય થઈ ગઈ. વીરવરે ઘેર જઈને નિંદ્રાધીન વહુ તથા દીકરાને જગાડ્યા અને લક્ષ્મી વચનની વાત કરી. તે સાંભળીને શક્તિધર કહે, સ્વામીના રાજ્યની રક્ષા સારું મારો ઉપયોગ થાય તો મારા જેવો ધન્ય કોણ? હવે વિલંબ શું કામ કરવો? કેમ કે ધન જીવન આનંદે પરાર્થ પ્રાજ્ઞા છોડતો, સન્નિમિત્તે કરો ત્યાગ નાશ એનો અવશ્ય છે. શક્તિધનની માએ પણ સંમતિ આપી અને બધા દેવીને સ્થાનકે ગયા. ત્યાં પૂજા કરીને વીરવર કહે, દેવી પ્રસન્ન થાઓ અને નિવેદનો સ્વીકાર કરો, સુદક મહારાજનો વિજય થાઓ. એમ કહીને તેણે પુત્રનો શિરછેદ કર્યો. પછી વીરવર કહે, રાજાનું લૂણ ખાધું તે પ્રમાણ થઈ ગયું, હવે અપુત્ર દશામાં જીવીને શું કરવું? એમ વિચારીને એણે માથું કાપી દેવી આગળ ધર્યું. પછી સ્ત્રીએ પણ સ્વામીને પુત્રના શોકથી એમ જ કર્યું. આ જોઈને રાજાએ આશ્ચર્યચકિત થઈને કહ્યું, જીવે છે મરે છે એ હું સમા ક્ષુદ્ર જંતુઓ, આના જેવો જીવલોકે ન ભૂતો ન ભવિષ્યતિ, હવે મારે રાજ્યનું પણ શું પ્રયોજન છે, એમ કહીને પોતાનું માથું કાપવા ખડક ઉગામે છે. ત્યાં દેવીએ એનો હાથ ઝાલ્યો અને કહ્યું, પુત્ર હું તારા ઉપર પ્રસન્ન છું, સાહસ રહેવા દે, તારું રાજ્ય અમર તપશે. સાષ્ટાંગ પ્રણામ કરીને રાજા કહે, દેવી મારા રાજ્યને કે જીવીને શું કરવા છે, જે જો મારા ઉપર તમને અનુકંપા હોય તો મારું બાકીનું આયુષ્ય લઈને સ્ત્રી પુરુષ સહિત વીરવરને સજીવન કરો, નહીં તો જે એની દશા એ મારી દશા. દેવી કહે, વત્સ હું તો તારા સેવક વાત્સલ્યથી તૂઠી છું, જા એ સપરિવાર જીવશે, એમ કહીને દેવી અલોપ થઈ. પછી વીરવર વહુ દીકરા સહિત ઘેર ગયો. એ ન દેખે એમ રાજા પણ અંતઃપુરમાં ગયો. પ્રભાતે દશરથ વીરવરને ભૂપારે પૂછ્યું તો કહે, દેવ રોનારી મને જોઈને અદૃશ્ય થઈ ગઈ, બીજી કાંઈ વાત નથી. એ સાંભળીને રાજા કહે, દાનીએ પ્રિય વચન બોલવું, સુરાએ બળાઈ ન મારવી, દાતાએ અપાત્ર ન વર્ણવું, એમ કહે છે. આ મહાપુરુષ લક્ષણ બધું આનામાં છે, એમ કરીને એણે સવારે શિષ્ટ સભા બોલાવી અને વીરવરનો વૃત્તાંત કર્યો અને એને કર્ણાટકનું રાજ્ય દીધું. પ્રવચન પૂરું કરતા સિયાર કહે, અલ્પધી પણ ત્યાં સ્વલાધ્ય જ્યાં વિદ્વાન મળે નહીં, નિરસ્તપ દપે દેશે એરંડો રૂખમાં ખપે, આ પોતાનો પરાયો આ ગણના લઘુચિત્તની, ઉદાર ચરિત્રોને તો વસુંધરાજ કુટુંબક, જેમ આ મૃગ મારો બંધુ છે તેમ આપ છો. મૃગ કહે, આ ચર્ચા નિરર્થક છે, સૌ હરીમરીને સાથે રહીએ. કાગડો કહે, ઠીક. એક દિવસ શિયાળે એકાંતમાં કહ્યું, હરણભાઈ આ વનના એક ભાગમાં લીલા મોલનું ખેતર છે, તે તું ભેરો આવ તો તને દેખાડું. મૃગે ખેતર જોયું અને નિત્ય ત્યાં જઈને મોલ ચરવા માંડ્યો, એટલે ક્ષેત્રપતિએ ફાંસો નાખ્યો. તેમાં બંધાયેલા હરણ વિચાર કરે છે કે મિત્ર વિના બીજું કોણ આ કાલપાસથી મને બચાવે. ત્યાં શિયાર આવી ચડ્યો. એને થયું કે કપટ પ્રબંધકથી ઠીક આપણો મનોરથ સિદ્ધ થયો. આના માંસ લોહી લિપ્ત હાડકા મને અવશ્ય મળશે. પણ મૃગને તો એને જોઈને ઉલ્લાસ થયો અને કહ્યું, ભાઈ જંબુક મારો બંધ છેદી નાખ અને મને ઝટ બચાવ, કેમ કે આપદે મિત્રને જાણો યુદ્ધે સુર ઋણે સૂચિ, ભાર્યા નિર્ધનતામાં અને વ્યસનોમાં જ બાંધવ. શિયારે ફરી ફરીને જોઈ જોઈને વિચાર્યું કે બંધ છે તો કઠણ અને કહ્યું, મિત્ર આ ફાંસો સ્નાયુનો બનાવેલો છે, એને આજે રવિવારે કેમ કરીને દાંત લગાડું, જો તને ખોટું ન લાગે તો પ્રભાવતે તું કહીશ એમ કરીશ, એમ કહીને એની પાસે સંતાઈને રહ્યો. પ્રદોષકાર થઈ ગયો તોય હરણ આવ્યો નહીં, એટલે કાગડો એને ગોતવા નીકળ્યો અને એની દશા જોઈ કહ્યું, મિત્ર આ શું. મૃગ કહે, મિત્રનું કહ્યું ન માન્યું, એનું આ ફર છે, તથા કહ્યું છે કે હિતેચ્છુ સુહદો કોરું, કહ્યું જે સાંભળે નહીં, સમીપે ભીડ છે એને નર એ શત્રુનંદન. કાગડો કહે, એ ઠગારો ક્યાં છે. મૃગ કહે, મારા માંસની લાલચથી અહીં જ ઊભો છે. કાગડો કહે, મેં તો પ્રથમથી જ નહોતું કહ્યું ઉપકારીનું બગાડનારા પાપીને ભગવતી ધરતી માતા કેમ ઝીલતી હશે? અથવા કદાપી ન કરો ભાઈ મિત્રતા દુર્જનો તણી, ઉનો અંગાર બારે છે ટાળો કારા કરે કર, સવારે ક્ષેત્રપતિ હાથમાં લાકડી લઈને ત્યાં આવતો હતો, તે કાગડાએ જોયું અને કહ્યું, સખે હરણ તું પોતાને મૃત્યુત દેખાડી પેટને વાયુથી ભરી પગ સ્તબ્ધ કરીને રહે અને હું સાધ કરું એટલે ઊઠીને ઝટપટ ભાગજે, હરણ એ પ્રમાણે રહ્યો, આ પોતાની જાતે જ મોહ છે એમ કરીને ક્ષેત્રપતિ મૃગના બંધ છોડીને જાર સંકેલવા માંડ્યો. એવો જ કાગડાએ સાથ દીધો એટલે હરણ ઊઠીને પલાયન કરી ગયો અને તેના ઉપર ક્ષેત્રપતિએ લાકડી ફગાવી એ શિયાળને વાગી અને તે મરી ગયો. મહાપુણ્ય તથા મહાપાપનું ફળ અહીં 3 વર્ષમાં 3 માસમાં 3 પક્ષમાં અથવા 3 દીમાં પણ મળી જાય છે. એટલે હું કહું છું ભક્ષ્ય ભક્ષકની પ્રીતિ ઇત્યાદિ. કાગડો કહે, ઉંદરજી તમને ખાઉં એમાં મારું ક્યાં પેટ ભરાઈ જવાનું હતું, પણ તમે જીવો તો જેમ ચિત્રગ્રીવનો એમ મારો જીવ પણ તમે કોકદી બચાવો, એટલે મારી પ્રાર્થનાનો અનાદર તમારે ન કરવો. હિરણ્યક કહે, તું ચપ્પર છો, ચપ્પરનો સ્નેહ કરીને શું સાર, બિલાડી પાડો મેંઢો કાગડો અને કાપુરુષ આટલાનો વિશ્વાસ નહીં, વળી તું અમારો વેરી છો, સુસંધિ કરીએ તોય શત્રુ તે શત્રુ, પાણીને ગમે એટલું તપાવીએ તોય તે દેવતાને ઠારી જ નાખે. લઘુ પત્નક કહે, એ ઠીક છે પણ મારો સંકલ્પ છે જે તારી હારે અવશ્ય મૈત્રી કરવી, નહીં તો અનાહર કરીને હું તારા દ્વાર આગળ પ્રાણ ત્યજીશ. એટલે હિરણ્યકે એની હારે મૈત્રતા કરી. પછી 2 જણ અન્ય ખાવાનું આપે છે તથા કુશળ પ્રશ્ન અને ગોઠડી કરે છે, એમ દિવસ વીતે છે. એકવાર લઘુપત્નકે હિરણ્યકને કહ્યું, મિત્ર આ દેશમાં દુર્ભિક્ષ પડ્યું છે ને આહાર મેળવતા કષ્ટ પડે છે, એટલે આ દેશ ઉપર મને વિરાગ આવી ગયો છે અને પાસે જ દક્ષિણા પથના વનગહનમાં કપૂર ગૌર નામે મહાસરોવર છે, ત્યાં મારો પ્રિય મિત્ર મંત્રક નામે કાચબો વસે છે, એની પાસે હું જાઉં છું. હિરણ્ય કહે, વાયસભાઈ તો પછી મારે અહીં રહીને શું કરવું છે, હું એ તમારે ભેગો આવીશ, એમ કરીને 2 જણ મંત્રક આગળ આવ્યા. મંત્રકે 2નું આતિથ્ય કર્યું અને પછી હિરણ્યક સામું જોઈને પૂછ્યું, આ ઉંદર કોણ છે અને વિજનવનમાં કેમ આવ્યો છે? એટલે લઘુપત્નકે ચિત્રગ્રીવનું ઉપાખ્યાન કહ્યું અને હિરણ્યકે આત્મકથા માંડી.